કાગ ઋષિને સત્સંગ અતિ પ્રિય છે. પક્ષીરાજને સમજાવી રહ્યા છે કે આ સૃષ્ટિમાં જે કંઈ શક્ય છે, શક્તિશાળી છે અને સમર્થ છે, એ માત્ર ભગવાનનું ભજન છે. જેટલું સામર્થ્ય, જેટલી શક્તિ ભગવદ્ ભક્તિમાં છે, એટલી આ સમસ્ત સૃષ્ટિમાં બીજે ક્યાંય નથી. ભલે પાણી ભરોવી અને માખણ મળે, કદાચ મળી જાય, અશક્ય છે. રેતીને પીલતા પીલતા માંથી તેલ નીકળી જાય, અશક્ય છે, કદાચ શક્ય થઈ જાય. પરંતુ બિનુ હરિ ભજન ન ભવત. ભગવાનના ભજન સિવાય આ મનખો કૃતાર્થ થવાનો નથી. બાકી એને એમ જ કહેવું પડે જિંદગીના છેલ્લે છેડે, જન મારો એળે ભઈ નવ ભજિયા સારંગ પાણી. બધું જ સમાપ્ત થઈ ગયું હોય, ખૂબ કમાયો હોઉં, બાળક બે ચાર અવતર્યા, હવે નથી કશી ઉણપ. આટલું બધું હોય છતાંય એને સત્સંગમાં સહેજ પણ ચિત્ત ચોટે નહીં. ભગવદ્ ભક્તિ તરફ જવાનું એક ડગલું માંડવાની પણ ઈચ્છા ન થાય. તો એ જીવન સાવ ધૂળમાં ગયું. પંડિત ખૂબ ગણ્યા ભણ્યા, ગંગાજી પાર કરતા હતા, નાવમાં બેઠા. પેલા નાવિકને પૂછ્યું, શું ભણ્યો છું? કે પંડિતજી, કઈ ભણ્યું નથી, નાવ ચલાવું છું. કે બીજું તો કઈ આવડતું નથી. તારી તારી જિંદગી પાણીમાં ગઈ ગઈ. મધ નદીએ નાવને કઈ ગરબડ થઈ ને ડૂબવા માંડી, ડૂબવા માંડી. તો પેલા નાવિકે પૂછ્યું, પંડિતજી તરતા આવડે છે? તો કે ના, નથી શીખ્યા. તો તમારી જિંદગી તો પાણીમાં ગઈ. હું તો બાની જીવનમાં જે સાધન આપણને કૃતાર્થ કરે એવું હોય, તારે એવું હોય, એ જ સાધન ભગવાન સુધી લઈ જાય. બાકીના ગમે એટલી મોટી વિદવત્તા પંડિતા હોય, પણ જીવન તારવાનો સમર્થ ન હોય, બધું નકામ. બિનુ હરિ ભજન ન ભવતરીય યહ સિદ્ધાંત. એને કોઈ પણ અલાવી શકતું નથી એ નિયમને. એ સિદ્ધાંત અડગ નિયમ છે, એને કોઈ ટાળી શકતું નથી, એને કોઈ એનાથી આગળ જઈ શકતું, ઓવરટેક નથી કરી શકતું. એમ કોઈ ત્યાંથી આગળ કોઈ જઈ શકતું. એના માટે કહ્યું, ભગવાનનું સામર્થ્ય છે, જે આ સૃષ્ટિનો રચયિતા, જે ભગવાનની શક્તિ છે, એ શક્તિને કહ્યું વિરંજી. આ જગતની રચના કરનાર છે વિરંજી, એનામાં સામર્થ્ય છે. નાનું સરખું મચ્છર હોય ને, એ નાના સરખા મચ્છરને પ્રભુ એને વિરંચી બનાવી શકે છે, બ્રહ્મા પણ બનાવી શકે છે. મચ્છરને બ્રહ્માનું પદ પ્રાપ્ત કરી શકે છે, કરાવી શકે છે. અને જે અજન્મા છે, અજ એટલે બ્રહ્મા પણ, એટલે અજન્માને વિષ્ણુ અને શિવને પણ અજન્મા કહે. અજન્માનો લોકા અજ સર્વેશ્વર સિદ્ધ. હા, અજ એટલે અજન્મા પરમાત્મા. એનામાં શક્તિ છે કે એને અજને મસકતેહીન, મચ્છરથી પણ અલકી સૃષ્ટિમાં એને ઉતારી શકે. જીવનમાં મચ્છરથી પણ હલકો બનાવી શકે છે, અને નાના સરખા મચ્છર કરતા પણ હલકા જીવને એ બ્રહ્માનું પદ આપી શકે. યોગ વાસિષ્ઠમાં ભગવાન રામ વશિષ્ઠ મહારાજની પાસે બેઠા અને ભગવાનને સત્સંગ કરતા કહી રહ્યા છે વશિષ્ઠ, રામ આ જગત સંપૂર્ણ છોડીને જવાનું છે, છૂટીને જવાનું છે, નાશવંત છે, ક્ષણભંગુર, અને જીવ અનેક યોનિમાં ભટકતો હોય છે, અને એ જોઈને થોડી વાર પછીથી એક કીડીનો આમ એક ક્રમ જતો હતો, એક હારમાળા જતી હતી, એની સામું જોઈને વશિષ્ઠ મહારાજ હસ્યા. ભગવાને પ્રશ્ન કર્યો કે પ્રભુ આપ કેમ હસ્યા? કારણ કઈ? આ સત્સંગની વચ્ચે એમને જ અચિંતું. કે જુઓ રામ, આ કીડીઓની આખી હારમાળા પંક્તિ જાય છે ને, એમાં જે આ કીડી છે તે એક વખત બ્રહ્માના પદ પર બેઠેલી હતી. બ્રહ્મા એટલે આ સૃષ્ટિનો રચયિતા, જેને અજ કહ્યો. હવે એ સૃષ્ટિનો રચનાકાર બ્રહ્મા પણ એને કીડી બનવું પડતું હોય. અજ હિ મસકતે હિ, આ સૃષ્ટિનો ક્રમ છે. ઊંચામાં ઊંચી પદવીએ પહોંચ્યા પછી ત્યાંથી પણ એને છે ક્ષીણે પુણ્ય મર્ત્યલોકે વિષંતિ. જ્યારે પણ એની ક્ષમતાઓ, એનું પુણ્ય ક્ષીણ થઈ જાય ને, ત્યારે એને પણ અલકામાં અલકી જીવન યોનિમાં આવવું પડતું હોય, ભટકવું. તો પ્રભુ એ પરમાત્માની એ શક્તિ છે, પરમાત્માની ભક્તિ, એમાં પણ એ શક્તિ રહેલી છે. મસ કહી કરી બિરંચી પ્રભુ એને બ્રહ્મા બનાવીને, બ્રહ્માને મચ્છરથી પણ હલકો બનાવી શકે છે. અસ વિચારી તજી સંશય, એ ભગવાનની ભક્તિની અંદર આ સામર્થ્ય છે. ભગવાનના ભજનની અંદર, ભગવાનના શરણની અંદર આટલું સામર્થ્ય છે. એ પ્રભુ જો ભક્તિભાવથી રીઝે અને ભગવાનને શરણે જાય, ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા શાશ્વત શાંતિ નિરક્ષતિ, એને શાશ્વત શાંતિની પ્રાપ્ત, શાશ્વત પદ પ્રાપ્ત થાય છે. પણ ક્યારે? અનન્યાસિંત, જે પોતાના જીવનમાંથી પાપનો ત્યાગ કરીને પુણ્યને પકડી લે છે, અને અનન્ય ભાવ, અનન્ય ભાવથી જે ભજે છે, એને ભગવાન મચ્છરમાંથી બ્રહ્મા પણ બનાવી શકે. અને બ્રહ્મા જો કંઈક ભૂલ કરી બેસે ભગવાનની ગાયોને સંતાડી, ભગવાન સ્વયં બ્રહ્માનો અહંકાર ઉતાર્યો. અજય મસકતે હિન, એ પરમાત્મા છે, એ પરમાત્માની ઉપાસના છે, એ પરમાત્માનું નામ ને ભક્તિ છે. એટલા માટે કહ્યું અસ વિચારી તજી સંશય. હે પક્ષીરાજ, તમને જે સંશય થયો છે કે આ રામ તે કઈ ભગવાન હોતા હશે, એને પરમાત્મા કહેવાતા હશે, રામ અહી ભજહી પ્રવીણ, તમે તો પ્રવીણ બુદ્ધિશાળી છો, સમજુ છો, તમારો આ સંશય તમે કાઢી નાખો અને આવા ભગવાનને તમે ભજો કે કેવા વિમુખ રામ સુખ ન પાવહી કોઈ. ભગવાનથી વિમુખ ગયેલો કોઈ પણ પોતાના જીવનમાં સુખ શાંતિ મેળવી શકતો નથી. તમે તો પ્રભુના સેવક છો, તમે પરમાત્માની નજીકમાં નજીક રહેનારા છો, અને તમને આ સંશય થાય ભગવાનમાં? ભગવાનમાં સંશય થાય ને, એ મોટામાં મોટું પાપ. અને કયો એવો પાપ, કયો એવો અપરાધ કે માણસને પરમાત્માની અંદર જ્યારે પણ ભગવાનમાં સંશય થાય ત્યારે સમજી લેવાનું મારું પાપ પ્રબળ થઈ ગયું. ચાહે કોઈ પણ અકસ્માત, કોઈ પણ દુઃખની પરિસ્થિતિમાં પણ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા સહેજ પણ તૂટવી નથી. ક્યારેક ભગવાનની પ્રત્યે અણગમો થઈ જાય, એની ઉપાસના ભજન સાધન છોડી દેવાનું મન થઈ જાય, દુઃખની આપત્તિની વેળાએ, એ આપણું પાપ. એટલે અહીંયા અગાડી ખૂબ ભાવપૂર્વક કહ્યું કે ગરુજી વિમુખ રામ સુખ પાવન, તમે દુઃખી તો છો જ, કોઈ પણ આપત્તિથી દુઃખી તો છો, અને એમાં ભગવાન પ્રત્યે તમે ઉપેક્ષા કરી ક્યાં જઈને સુખ મેળવશો, ક્યાંથી તમને શાંતિ મેળવી શકશો. ધર્મ એકમાત્ર ચરણ છે કે જે આપણને માનવ જાતને સાચી શાંતિ સાચી સમજ આપે. બાકી બીજે ગમે ત્યાં ભટકી આવો, કોઈ ક્રિકેટ રમનારો શાંતિ નહીં આપી શકે, કોઈ સિનેમાનો કલાકાર શાંતિ નહીં આપી શકે, કોઈ દેશ નેતા શાંતિ નહીં આપી શકે, કોઈ જાદુગર બહુ મોટો છે તે શાંતિ નહીં આપે, કોઈ પૈસા વાળો, પણ બધા કોઈ એને શરણ નથી જતા. દુઃખ થાય, મનમાં ક્લેશ થાય, દુઃખ તારે આપત્તિ વખતે એ ભગવાનને શરણ જાય. તો વિમુખ રામ સુખ પાવન, આ બધાની પાસે જાઓ સલાહ લેવા માટે, એની પાસે બેસીને શાંતિ મેળવવા, પણ કોઈ સલાહ શાંતિ આપી શકતો એકમાત્ર પ્રભુ જ. અને એટલા માટે કહ્યું અસ વિચાર, બધા સંશય મૂકી દો ગરુડજી. તમે જોયું કે લંકાની પાદરની અંદર યુદ્ધમાં ભગવાનને નાગપાસથી પેલા એક નિશાચરે બાંધ્યા, અને એમાં તમારે છોડાવવા જવું પડ્યું, એના માટે તમને આવો સંશય થયો. ભગવાન તો કઈ આવા હોતા હશે, એક રાક્ષસ અને એના માયાવી નાગપાસથી બંધાય અને મારે છોડાવવા આવવું પડે, આટલા બધા સંશય ઉત્પન્ન થયા. અને આખી કથા સાંભળ્યા પછીથી, સંભળાવ્યા પછીથી કાગ ઋષિ કહે છે કે હવે તમારો સંશય તમે તોડી દો, સારું નથી. જેમ કોઈ માણસને કોઈ એવી પરિસ્થિતિમાં આવી પડ્યો હોય કે હવે આ શોક તમે છોડી દો, યોગ્ય નથી, બહુ થઈ ગયું, નહીતર કોઈ હઠ લઈને બેઠો હોય, ભાઈ બધું સમજાયા પછી કે ભાઈ આ તમારી હઠ છોડી દેશો તો તમે સુખી થશો તો સારું, નહીં છોડો તો તમારું દુઃખ નહીં. અસ વિચારી તજી, જે કંઈ તમારી હઠ હોય, તમારો જે કંઈ દુરાગ્રહ હોય, તમારું જે કંઈ દુઃખ હોય એને છોડો. અને એ છોડીને અસવિચારી રામહી ભજન, જે રામ ભગવાનને ભજે છે એ જ બુદ્ધિશાળી છે. પછી પોતાની બુદ્ધિનો દુરુપયોગ ગમે ત્યાં કરે, માણસ પ્રવીણ તો હોય છે, બુદ્ધિશાળી હોય છે, પણ એની બુદ્ધિ બધી જ માત્ર સારી રસ્તે જતી નથી, ઘણા બધા લોકોની બુદ્ધિ એની પ્રવીણતા અવળા માર્ગે જતી. માણસ સજ્જન હોય પણ એની અક્કલ બધી દુરુપયોગ થતો, ખોટા માર્ગે વપરાતી, પૈસો હોય, બાપે ખૂબ સારી રીતે કમાઈને આપ્યો હોય, પણ છોકરો અવળા માર્ગે પૈસો વાપરે તો દુરાચારી થઈ જશે, ખુવાર થઈ જશે, દુઃખી થઈ જશે. એમ પરમાત્માએ આપણને આપેલી આ જિંદગી, એમાં મળેલી સમજ, પ્રવીણતા, બુદ્ધિ, એને જો દુરુપયોગ કરીશું, ખોટા માર્ગે વાપરીશું તો દુર્ગતિ જ થશે. એટલે તમે તો પક્ષીરાજ પ્રવીણ છો, બુદ્ધિશાળી છો. રામ અહી ભજન, ભગવાનને ભજે છે એ જ બુદ્ધિશાળી છે. જે ભગવાનને ભજે છે એ જ બુદ્ધિનો સદુપયોગ કરે છે. બાકી ગમે એટલી વિદ્યા અને બુદ્ધિ હોય, હોશિયારી હોય, પણ જો ભગવાનને ન ભજતો હોય અને કંઈક ખોટે રસ્તે કુબુદ્ધિનો દુરુપયોગ કરી ખોટા કર્મ કરતો હોય તો ગમે એટલો બુદ્ધિશાળી પણ એ સફળ થતો નથી પોતાના જીવન. એટલે કાગ ઋષિ પોતાના જીવનના અનુભવની સાથે ભારપૂર્વક કહે છે અસ વિચારી, આ પ્રમાણે વિચારી લેજો. આજે સમજણ ના પડો કાલે ફરી વાત કરીશું. એ અસ વિચારી ભજ તજ સંશય, આ બધા સંશયો કાઢી નાખી રામ અહી ભજહી પ્રભુ, જે ભગવાનને ભજે છે એ જ બુદ્ધિશાળી છે. બીજા બધા